એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર શ્રોતાઓ, એકત્ર જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક નજર કરીશું જેણે, હું કહીશ કે, સત્તા, જ્ઞાન અને આપણી જે સૌથી અંગત ઓળખ ગણાય છે, આપણી જાતીયતા, એના વિશેની આપણી સમજને ખરેખર હલાવી દીધી છે. આપણે વાત કરવાના છીએ મિશેલ ફૂકોના પ્રભાવશાળી પુસ્તક જાતીયતાનો ઇતિહાસ ભાગ એક, જ્ઞાનની ઈચ્છા વિશે.
બિલકુલ, અને આ પુસ્તક આજે પણ એટલું જ કદાચ વધારે અગત્યનું છે, કારણ કે એ આપણને અમુક પાયાના સવાલો પૂછવા માટે મજબૂર કરે છે. જેમ કે, આપણે જે જાતીય મુક્તિની વાતો કરીએ છીએ, શું એ ખરેખર મુક્તિ છે કે પછી એ નિયંત્રણનું કોઈ બીજું વધારે સૂક્ષ્મ સ્વરૂપ છે?
બરાબર, આપણે જેને પ્રગતિ સમજી બેઠા છીએ એના પર જ સવાલ ઉઠાવવાની વાત છે.
હા, ફૂકો આપણને એ જ વિચારવા પ્રેરે છે.
તો ચલો શરૂઆત કરીએ. પહેલા લેખક વિશે થોડું જાણી લઈએ. મિશેલ ફૂકો 20મી સદીના ફ્રાન્સના બહુ જ મોટા અને કહી શકાય કે ક્રાંતિકારી વિચારક, ફિલોસોફર, ઇતિહાસકાર, સામાજિક સિદ્ધાંતકાર, ઘણું બધું કહી શકાય એમના વિશે. પણ એમનો મુખ્ય રસ શેમાં હતો?
એમનો મુખ્ય રસ હતો સત્તા અને જ્ઞાન વચ્ચેના જે ગૂઢ સંબંધો છે, જે ઘણીવાર આપણને દેખાતા નથી, એને ઉજાગર કરવામાં.
અને એમની રીત પણ કંઈક અલગ હતી, ખરું ને? પેલી જીનિયોલોજીવાળી વાત.
હા બરાબર, જીનિયોલોજી એટલે કે કોઈ વિચાર, કોઈ પ્રથા કે કોઈ સંસ્થા, જેમ કે હોસ્પિટલ, જેલ, શાળા, એ આજે જે સ્વરૂપમાં છે ત્યાં સુધી કેવી રીતે પહોંચી, એનો ઇતિહાસ શું છે અને એ ઇતિહાસમાં સત્તા કેવી રીતે ભળેલી છે. એમનું બીજું પ્રખ્યાત પુસ્તક છે ડિસિપ્લિન એન્ડ પનિશ, એ આનું જ ઉદાહરણ છે.
એટલે એ વર્તમાનને સમજવા માટે ભૂતકાળમાં ઊંડા ઉતરતા હતા.
હા, અને આ જ અભિગમ એમને જાતીયતા જેવા જટિલ વિષય માટે એકદમ અલગ દૃષ્ટિકોણ આપે છે. એ નથી પૂછતા કે જાતીયતા શું છે, પણ એ પૂછે છે કે આપણે જાતીયતા વિશે જે કંઈ પણ સત્ય માનીએ છીએ, કે આ નોર્મલ છે, આ એબનોર્મલ છે, આ સાચું, આ ખોટું, એ સત્ય બન્યું કેવી રીતે, કોણે બનાવ્યું, આ જ એમની ખાસિયત છે.
બહુ રસપ્રદ. તો હવે પુસ્તકના મુખ્ય વિચાર પર આવીએ. ફૂકો શરૂઆત જ એક બહુ પ્રચલિત માન્યતાને પડકારીને કરે છે. એને એ કહે છે દમનકારી પૂર્વધારણા, એટલે કે રિપ્રેસિવ હાઇપોથેસિસ. આ માન્યતા શું છે? એ જ કે ભાઈ, લગભગ 17મી સદી પછી, ખાસ કરીને વિક્ટોરિયન જમાનામાં, પશ્ચિમી સમાજે સેક્સ પર બહુ જ દમન કર્યું. એના વિશે વાત ના કરાય, એને છુપાવી રખાય, બધે ચૂપકી દી હતી.
હા, અને પછી 20મી સદીમાં ધીમે ધીમે આપણેમાંથી બહાર આવ્યા, મુક્ત થયા, હવે આપણે વધુ ખુલ્લા છીએ, વધુ ચર્ચા કરીએ છીએ, આવી વાર્તા આપણે બધાએ સાંભળી છે.
અને ફૂકો શું કહે છે આના વિશે?
ફૂકો કહે છે આખી વાત જ ઊંધી છે. હકીકતમાં છેલ્લા 400 વર્ષમાં જાતીયતાનું દમન નથી થયું, થયું છે એલાથી ઉલટું. એના વિશે વાત કરવાનો, લખવાનો, અભ્યાસ કરવાનો, એનું વર્ગીકરણ કરવાનું, એને નિયંત્રિત કરવાનો જાણે વિસ્ફોટ થયો છે.
શું વાત કરો છો, દમનની જગ્યાએ વિસ્ફોટ?
હા, દવા, મનોવિજ્ઞાન, કાયદો, શિક્ષણ, ધર્મ, બધા જ ક્ષેત્રો જાતીયતા વિશે સતત બોલતા રહ્યા છે, નિયમો બનાવતા રહ્યા છે. ફૂકો આને કહે છે વાર્તાલાપ માટે ઉશ્કેરણી, ઇન્સાઇટમેન્ટ ટુ ડિસ્કોર્સ. અને એમની દલીલ એ છે કે આ સતત બોલવાની, વર્ગીકરણ કરવાની પ્રક્રિયા જ સત્તાનું એક નવું, વધારે ચાલાક સ્વરૂપ હતું. સત્તાએ જાતીયતાને દબાવી નહીં, પણ એને બનાવી.
બનાવી મતલબ?
મતલબ કે એને વ્યાખ્યાયિત કરી, એને જ્ઞાનનો એક વિષય બનાવી દીધો. શું નોર્મલ, શું એબનોર્મલ, એ નક્કી કર્યું અને આ જ્ઞાન દ્વારા લોકો પર નિયંત્રણ મેળવ્યું. એટલે સત્તા ફક્ત ના પાડીને કામ નથી કરતી, સત્તા હા પાડીને, વસ્તુઓનું નિર્માણ કરીને પણ કામ કરે છે. આપણી ઓળખ, આપણી ઈચ્છાઓ, આપણું જ્ઞાન, બધું જ મજબૂર કરે છે.
અને આ સમજ આપણને બાયો પાવર નામના એક મોટા ખ્યાલ તરફ લઈ જાય છે, જેની વાત આપણે પછી કરીશું. પણ પહેલા પુસ્તકના મુખ્ય વિભાગોમાં થોડા ઊંડા ઉતરીએ. પહેલો ભાગ છે આપણે અન્ય વિક્ટોરિયનો. અહીં ફૂકો પેલી દમનની વાર્તા પર સવાલ ઉઠાવે છે. મને એ વાત બહુ ગમી કે એ પૂછે છે આપણને ભૂતકાળને દમનકારી કહેવામાં આટલો બધો રસ કેમ છે, શું એવું કહીને આપણે પોતાની જાતને વધુ સારા સાબિત કરવા માંગીએ છીએ?
બરાબર. એ બતાવે છે કે વિક્ટોરિયન યુગમાં જે કહેવાતું મૌન હતું એની સાથે સાથે જ જાતીયતા વિશે ડોક્ટરો, કાયદાના નિષ્ણાતો, મનોવૈજ્ઞાનિકો સતત બોલી રહ્યા હતા, લખી રહ્યા હતા, અને ખાસ કરીને એ ધાર્મિક કબૂલાત એટલે કે કન્ફેશનની પ્રથા પર ધ્યાન દોરે છે.
હા, ચર્ચમાં જઈને પાદરી સામે પોતાના પાપ કબૂલ કરવાની પ્રથા.
હા, અને ખાસ કરીને જાતીય વિચારો અને કર્મોની કબૂલાત. ફૂકો કહે છે કે આ પ્રથા એ લોકોને પોતાના મનની અંદરની ઊંડી ઈચ્છાઓને શબ્દોમાં મૂકવા, એનું વિશ્લેષણ કરવા અને એને સત્ય તરીકે રજૂ કરવા માટે તૈયાર કર્યા. અને આ જ મોડેલ, આ કબૂલાતનું માળખું પછીથી કોણે અપનાવ્યું? ડોક્ટરોએ, મનોચિકિત્સકોએ, શિક્ષકોએ.
એટલે કે કબૂલાતનું સ્વરૂપ બદલાયું, પણ પોતાના વિશેનું સત્ય કહેવાની ફરજ ચાલુ રહી. અને આ વાત પુસ્તકના બીજા અને ત્રીજા ભાગમાં વધુ સ્પષ્ટ થાય છે, ખરું ને? દમનકારી પૂર્વધારણા અને સિએન્શિયા સેક્સ્યુઆલિસ.
હા, સિએન્શિયા સેક્સ્યુઆલિસ એટલે જાતીયતાનું વિજ્ઞાન. ફૂકો સમજાવે છે કે પશ્ચિમમાં જાતીયતાને સમજવાની જે રીત વિકસી એ પૂર્વની રીત, જેને એ આર્સ ઇરોટિકા એટલે કે કામુક કળા કહે છે, તેનાથી બિલકુલ જુદી છે.
કેવી રીતે જુદી છે?
પૂર્વમાં, જેમ કે ભારતની કામસૂત્ર જેવી પરંપરાઓમાં, જાતીય જ્ઞાન અનુભવ અને આનંદમાંથી આવે છે. એને ઘણીવાર ગુપ્ત રખાય છે, ગુરુ પાસેથી શિષ્યને મળે છે. જ્યારે પશ્ચિમનો અભિગમ વૈજ્ઞાનિક બન્યો, એનો મુખ્ય ઉદ્દેશ્ય શું? કબૂલાત દ્વારા સત્ય બહાર કઢાવવું, પછી એનું વર્ગીકરણ કરવું, એને માપવું અને શું સામાન્ય છે અને શું અસામાન્ય એ નક્કી કરવું.
ડોક્ટર દર્દીને સવાલો પૂછે, મનોવૈજ્ઞાનિક કેસ સ્ટડી બનાવે, સમાજશાસ્ત્રી સર્વે કરે, એ બધું.
હા, બરાબર. આ બધું જ જાણવાની ઈચ્છા, વિલ ટુ નોલેજનું પરિણામ છે. અને ફૂકો કહે છે કે આ જાણવાની ઈચ્છા પોતે જ સત્તા ચલાવવાનું એક બહુ મોટું હથિયાર છે, જ્ઞાન દ્વારા નિયંત્રણ.
અને આ જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે થયો એ આવે છે ચોથા ભાગમાં, જાતીયતાની જમાવટ વ્યૂહરચના, ડિપ્લોયમેન્ટ ઓફ સેક્સ્યુઆલિટી. મને અહીં પેલી વાત બહુ અગત્યની લાગી કે ફૂકો કહે છે કે આ બધો જે વાર્તાલાપ વધ્યો એ કંઈ એમ જ નહોતો વધ્યો, એ એક ચોક્કસ વ્યૂહરચના, એક પ્લાનનો ભાગ હતો. અને આ વ્યૂહરચનાએ ચાર મુખ્ય પાત્રો અથવા કેટેગરી ઊભી કરી જેના પર બધું ધ્યાન, બધું જ જ્ઞાન કેન્દ્રિત થયું.
બરાબર. જાણે કે સમાજને સમજવા માટે ચાર નવા ચશ્મા બનાવી દીધા. પહેલી કેટેગરી હતી હિસ્ટેરિકલ સ્ત્રી. સ્ત્રીના શરીર અને મનને વધુ પડતા જાતીય, લાગણીશીલ અને એટલે રોગિષ્ઠ માનવામાં આવ્યા, અને એના પર ડોક્ટરી નિયંત્રણ જરૂરી ગણાયું.
બીજું હતું હસ્તમૈથુન કરતું બાળક.
હા, બાળકોમાં જે સહજ જાતીય જિજ્ઞાસા કે વર્તન હોય, ખાસ કરીને હસ્તમૈથુન, એને એક મોટી નૈતિક અને શારીરિક સમસ્યા બનાવી દેવાય. મા બાપ, શિક્ષકો બધા એના પર નજર રાખવાનું, એને દબાવવાનું શરૂ કર્યું.
ત્રીજું મેલ્થુસિયન યુગલ. અહીં ધ્યાન ગયું પ્રજનન અને વસ્તી નિયંત્રણ પર, એટલે કે પતિ પત્ની વચ્ચેના જાતીય સંબંધો હવે ખાલી અંગત વાત ન રહી.
બરાબર. એ રાષ્ટ્રના સ્વાસ્થ્ય અને અર્થતંત્ર સાથે જોડાઈ ગયા. કેટલા બાળકો પેદા કરવા, ક્યારે કરવા, એ બધું સામાજિક ચિંતાનો વિષય બન્યો.
અને ચોથી શ્રેણી, જે કદાચ આજે પણ સૌથી વધુ ચર્ચાસ્પદ છે, વિકૃત પુખ્ત, પરવર્ટ.
હા, પહેલા કેવું હતું કે સમાજ અમુક જાતીય કામોને ખરાબ ગણતો હતો, પણ 19મી સદીમાં આખો ફોકસ બદલાઈ ગયો. હવે કામ પર નહીં પણ વ્યક્તિ પર ધ્યાન ગયું, જેમ કે સમલૈંગિક, હોમોસેક્સ્યુઅલ, એવી એક નવી ઓળખ, એક નવી જાતિ જાણે શોધી કાઢવામાં આવી. એમ કહેવાયું કે આ તો અમુક લોકોની અંદરની પ્રકૃતિ છે, એમનું મનોવિજ્ઞાન જ આવું છે.
અને પછી આ વિકૃત ગણાતી ઓળખો અભ્યાસનો, વર્ગીકરણનો અને સુધારણાનો વિષય બની.
બરાબર. ફૂકોનો મુખ્ય મુદ્દો એ છે કે આ ઓળખો કોઈ કુદરતી હકીકત નહોતી જે આપણે શોધી કાઢી. ના, એ તબીબી, કાનૂની અને સામાજિક પ્રક્રિયાઓ દ્વારા બનાવવામાં આવી હતી. આ વિચાર જ બહુ મોટો છે.
ચોક્કસપણે. અને આ બધા મુદ્દાઓને ફૂકો છેલ્લે પાંચમા ભાગમાં મૃત્યુનો અધિકાર અને જીવન પર સત્તા માં બાયોપાવરના સિદ્ધાંત સાથે જોડે છે. આ બાયોપાવર શું છે?
જો ટૂંકમાં કહું તો, જૂના જમાનામાં રાજા કે બાદશાહની સત્તા કેવી હતી? મુખ્યત્વે મારી નાખવાનો અધિકાર, એ નક્કી કરે કોણ જીવશે કોણ મરશે. યુદ્ધમાં સજા તરીકે
હા લેવાનો અધિકાર હતો, આપવાનો નહીં.
બરાબર. પણ લગભગ 18મી સદીથી સત્તાનું એક નવું જ સ્વરૂપ વિકસ્યું, જેને ફૂકો બાયોપાવર કહે છે. આ સત્તા મારવા પર નહીં પણ જીવનને વધારવા, વ્યવસ્થિત કરવા અને સંચાલિત કરવા પર ધ્યાન આપે છે. એનું મુખ્ય ઉદ્દેશ્ય છે આખી વસ્તીને, લોકોને સ્વસ્થ, ઉત્પાદક અને નિયંત્રિત રાખવા.
એટલે લોકોનું આરોગ્ય, જન્મદર, મૃત્યુદર, સરેરાશ આયુષ્ય, આ બધી બાબતો હવે સરકાર માટે, શાસન માટે મહત્વની બની ગઈ.
એકદમ. અને બાયોપાવર બે રીતે કામ કરે છે. એક, વ્યક્તિગત શરીર પર અનુશાસન લાદીને, જેમ કે શાળામાં શિસ્ત, ફેક્ટરીમાં કામ કરવાની રીત, સૈન્યમાં તાલીમ, આને એ કહે છે એનાટોમોપોલિટિક્સ. અને બીજું, સમગ્ર વસ્તીના સ્તરે નિયમન કરીને, જેમ કે જાહેર આરોગ્યની નીતિઓ, રસીકરણ કાર્યક્રમો, વસ્તી ગણતરી, કુટુંબ નિયોજન, આને એ કહે છે બાયોપોલિટિક્સ.
અને આમાં જાતીયતા ક્યાં આવી?
ફૂકો પાયે છે જાતીયતા આ બાયોપાવરના કેન્દ્રમાં છે, કારણ કે જાતીયતા એક એવી વસ્તુ છે જે વ્યક્તિના શરીર એટલે કે એનાટોમોપોલિટિક્સ અને વસ્તી એટલે કે બાયોપોલિટિક્સ બંનેને જોડે છે. એ વ્યક્તિની ઈચ્છા, આનંદ, વર્તન સાથે પણ જોડાયેલી છે અને વસ્તીના પ્રજનન, સ્વાસ્થ્ય, વંશવેલા સાથે પણ. એટલે આધુનિક રાજ્યો માટે જાતીયતાનું સંચાલન કરવું ખૂબ જ અગત્યનું બની જાય છે. એ જીવન પર સત્તા જમાવવાનું એક મુખ્ય સાધન છે.
ચાલો તો હવે આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે એના પર એક નજર કરીએ. પહેલો અને કદાચ સૌથી અગત્યનો મુદ્દો તો એ છે કે સત્તા ફક્ત દબાવતી નથી, એ નિર્માણ પણ કરે છે.
હા, આ બહુ મહત્વનું છે. આપણે સત્તાને હંમેશા નેગેટિવ રીતે જોઈએ છીએ, જે રોકે, મનાઈ કરે. પણ ફૂકો કહે છે કે આધુનિક સત્તા જુદી છે. એ ઓળખો બનાવે છે, ઈચ્છાઓ ઘડે છે, જ્ઞાનની નવી કેટેગરીઓ રચે છે. એ આપણને ચોક્કસ રીતે જીવવા માટે બનાવે છે.
બીજો મુખ્ય મુદ્દો, પેલી દમનકારી પૂર્વધારણા એક ભ્રમણા જેવી છે. આપણે જે વાર્તા કહીએ છીએ કે પહેલાં બહુ દમન હતું અને હવે આપણે મુક્ત છીએ, એ વાર્તા પોતે જ આપણને એ જોતા રોકી શકે છે કે આજે સત્તા કેવી રીતે કામ કરી રહી છે.
બરાબર. શું ખરેખર બધું ખુલ્લેઆમ બોલવું એ હંમેશા મુક્તિ જ છે, કે પછી એ આપણને દેખરેખ અને નિયંત્રણના નવા સ્વરૂપો હેઠળ લાવી રહ્યું છે, જેમ કે સોશિયલ મીડિયા પર આપણે સતત આપણી જાતને એક્સપ્રેસ કરીએ છીએ?
હા, એના પર પણ સવાલ ઉઠાવવા જેવો છે. ત્રીજું, અને આ પણ બહુ મોટો વિચાર છે, જાતીયતા એ કોઈ કુદરતી શાશ્વત વસ્તુ નથી પણ ઐતિહાસિક રીતે નિર્મિત છે.
હા, એનો અર્થ શું?
કે સમય, સ્થળ અને સંસ્કૃતિ પ્રમાણે જાતીયતાની વ્યાખ્યા, એનો અનુભવ, એનું મહત્વ બધું બદલાતું રહે છે. આપણે જેને આપણી સાચી કે મૂળભૂત ઓળખ માનીએ છીએ એ પણ સમાજ અને ઇતિહાસ દ્વારા ઘડાયેલી હોય છે.
એનો અર્થ એ નથી કે એ વાસ્તવિક નથી, પણ એ કે એ સ્થિર નથી, બદલાઈ શકે છે. બરાબર. ચોથો મુદ્દો છે કબૂલાતની કેન્દ્રીય ભૂમિકા. ધાર્મિક કબૂલાતથી શરૂ કરીને આજે ડોક્ટર પાસે, થેરાપિસ્ટ પાસે કે પછી ઓનલાઈન પર્સનાલિટી ટેસ્ટમાં આપણને સતત આપણી જાત વિશે સત્ય બોલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
અને ફૂકો મુજબ આ સત્ય કહેવાની ફરજ જ આધુનિક સત્તાનું એક મુખ્ય હથિયાર છે. આપણે જાતે જ આપણી જાતને એક્સપર્ટના વિશ્લેષણ અને નિયંત્રણ હેઠળ મૂકી દઈએ છીએ.
અને છેલ્લો મુખ્ય સંદેશ, બાયોપાવરનો ઉદય. આધુનિક સત્તા જીવનનું સંચાલન કરવા પર કેન્દ્રિત છે અને જાતીયતા એનું મુખ્ય કેન્દ્રબિંદુ છે. આપણું શરીર, આપણું સ્વાસ્થ્ય, આપણી પ્રજનન ક્ષમતા, આ બધું જ રાજકીય અને આર્થિક મેનેજમેન્ટનો વિષય છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર વિચારતા કરી દે. જેમ કે ફૂકોનો પેલો સવાલ, પ્રશ્ન એ નથી કે આપણું દમન શા માટે થાય છે, પણ એ છે કે આપણે આટલા જુસ્સાથી શા માટે કહીએ છીએ કે આપણું દમન થાય છે.
હા, આ સવાલ તો આપણી આખી પીડિત હોવાની અને મુક્ત થવાની જે વાર્તાઓ છે એના પર જ શંકા પેદા કરે છે.
અને સત્તા વિશેનો આ વિચાર પણ, સત્તા બધે જ છે કારણ કે તે બધેથી આવે છે, આનો મતલબ શું?
એનો મતલબ એ નથી કે કોઈ એક જણ બધું કંટ્રોલ કરે છે, પણ સત્તા સંબંધોમાં વણાયેલી છે. કુટુંબમાં, મિત્રોમાં, ઓફિસમાં, શાળામાં, દરેક જગ્યાએ. એ ફક્ત ઉપરથી નીચે નથી આવતી, પણ સમાજના દરેક સ્તરે હાજર છે અને કામ કરે છે.
અને આજના જમાના માટે આ ચેતવણી પણ મહત્વની લાગે છે. એમ ન માનો કે સેક્સને હા કહીને વ્યક્તિ સત્તાને ના કહે છે.
બરાબર. ઘણીવાર આપણે જેને બળવો કે મુક્તિ સમજીએ છીએ એ પણ કદાચ સત્તાની મોટી રમતમાં ક્યાંક ફિટ થઈ જતું હોય. કદાચ જાતીયતા વિશે સતત બોલવું, એને બધી ચર્ચાના કેન્દ્રમાં રાખવું, એ પણ આપણને કોઈ બીજી રીતે બાંધી રહ્યું હોય.
જો કે ફૂકો સાવ નિરાશાવાદી નથી. એ એમ પણ કહે છે, જ્યાં સત્તા છે ત્યાં પ્રતિકાર છે.
હા, સત્તા ક્યારેય 100% સફળ નથી થતી. હંમેશા એને પડકારવાની, એનો સામનો કરવાની, એમાંથી છટકવાની શક્યતાઓ રહેલી હોય છે. જો કે એ પ્રતિકાર કેવો હોય, કેટલો સફળ થાય, એ પણ પાછો એક મોટો સવાલ છે.
આ બધી વાતો કદાચ થોડી થિયોરેટિકલ લાગે, પણ આપણા રોજિંદા જીવનમાં આનું શું ઉપયોગ? પહેલી વાત તો એ કે તે આપણને આપણી જાતીય ઓળખ વિશે વધુ ઊંડાણથી વિચારવા પ્રેરે છે. આપણે જે લેબલ્સ વાપરીએ છીએ, હેટ્રોસેક્સ્યુઅલ, હોમોસેક્સ્યુઅલ, બાયસેક્સ્યુઅલ વગેરે, શું એ આપણી અંદરની કોઈ કુદરતી વાસ્તવિકતા છે કે પછી એ સમાજે બનાવેલી કેટેગરીઓ છે જે આપણને સમજવામાં મદદ કરે છે પણ સાથે સાથે બાંધે પણ છે?
બરાબર. આ લેબલ્સ કોણે બનાવ્યા, ક્યારે બનાવ્યા, કયા હેતુથી બનાવ્યા, આવા સવાલો પૂછવા જરૂરી છે. બીજું, આ વિચારો ડોક્ટરો, શિક્ષકો, મનોવૈજ્ઞાનિકો, સમાજસેવકો, નીતિ ઘડનારાઓ, જે લોકો નિષ્ણાત ગણાય છે, એમને પોતાની ભૂમિકા વિશે વધુ સભાન બનાવી શકે છે. એ લોકો જે જ્ઞાન આપે છે એ કેવી રીતે લોકોની ઓળખ ઘડે છે, એ કેવી રીતે સત્તાનો એક ભાગ બને છે. જાહેર આરોગ્યની નીતિઓ હોય, શાળાઓમાં સેક્સ એજ્યુકેશન હોય, કે મીડિયામાં જે રીતે જાતીયતા બતાવાય છે, ફૂકોના વિચારો આ બધાનું વિશ્લેષણ કરવામાં મદદ કરે છે.
અને ખાસ કરીને આજના ડિજિટલ યુગમાં, જ્યાં આપણે આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર સતત આપણી જાતને વ્યક્ત કરીએ છીએ, આપણી પસંદ નાપસંદ, આપણા સંબંધો, આપણી લાગણીઓ બધું જ જાહેરમાં શેર કરીએ છીએ.
હા, આ એક પ્રકારની આધુનિક કબૂલાત જ છે ને. ફૂકો આપણને પૂછવા પ્રેરે છે કે આ સતત પોતાની જાતને ખુલ્લી મૂકવી એ કોના ફાયદામાં છે? શું આ ખરેખર સ્વતંત્રતા છે, કે પછી આપણે જાતે જ આપણી જાતને દેખરેખ અને ડેટા ભેગા કરવાના નવા તંત્રોને સોંપી રહ્યા છીએ?
તો અંતે શું કહી શકીએ? મારા માટે આ પુસ્તકમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત એ છે કે સત્તા કેટલી સૂક્ષ્મ, કેટલી વ્યાપક અને કેટલી ઉત્પાદક હોઈ શકે છે. એ ફક્ત રોકતી નથી, એ આપણને બનાવે છે, આપણી ઈચ્છાઓ, આપણી ઓળખ, આપણું સત્ય સુદ્ધા. અને ઘણીવાર આ બધું મુક્તિ અને જ્ઞાનના નામે જ થતું હોય છે.
અને મારા માટે સૌથી અસરકારક વિચાર એ છે કે આપણી સૌથી અંગત લાગતી બાબતો, આપણી ઓળખ, એ પણ ઇતિહાસ અને સમાજથી પર નથી. એ કુદરતી કે ફિક્સ નથી, પણ બદલાતી રહે છે, બનતી રહે છે. આ સમજ આપણને આપણે જે બાબતોને માની લીધી છે એના પર સવાલ ઉઠાવવાની હિંમત આપે છે.
ખરેખર આ પુસ્તક આપણને મુક્તિના તૈયાર સરળ જવાબોથી સાવધાન રહેવાનું કહે છે. કદાચ સાચી સ્વતંત્રતા એ સમજવામાં રહેલી છે કે સત્તા કેવી રીતે કામ કરે છે, ખાસ કરીને જ્ઞાન, આનંદ અને ઓળખના નિર્માણ દ્વારા. અને સમજણ જ આપણને વધુ જાગૃત અને વિવેચક નાગરિક બનાવે છે.
હા, ફૂકો આપણને કોઈ રેડીમેડ ઉકેલ નથી આપતા, પણ એ આપણને સાચા સવાલો પૂછતા શીખવે છે. અને કદાચ એ સવાલો પૂછવાની શરૂઆત કરવી એ જ બહુ મોટી વાત છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.